आप समस्त वैष्णव भक्तों हरि कथा में हार्दिक स्वागत है। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। आपणे हमणा भजन गायु, आ भजन कृष्णदास कविराज गोस्वामी ए गायु छे। ना जेटला भजन आ वैष्णव गीत मा छे बधा गौड़ीय वैष्णव ए गायेला छे, शुद्ध वैष्णव। અને આ ભજનની અંદર ભગવાનના બધા ગુણગાન ગાયેલા છે, જય રાધે જય કૃષ્ણ જય વૃંદાવન શ્રી ગોવિંદ ગોપીનાથ મદન મોહન, ભગવાનના જેટલા નામ છે એના ગુણગાન ગાયેલા છે। શ્યામ કુંડ રાધા કુંડ ગિરી ગોવર્ધન કાલિંદીર જમુના જય જય મહાવન। મહાવન કોને કહેવામાં આવે છે? મધુવનને, અને ગોકુળને પણ મહાવન કહેવામાં આવે છે। અને ભગવાને જ્યાં જ્યાં જે પણ લીલાઓ કરી છે આ ભજનની અંદર બધું વર્ણન આવ્યું છે। જય દ્વિજ પત્ની જય નાગ કન્યા ગણ, જય દ્વિજ પત્ની એટલે બ્રાહ્મણોની પત્નીઓનું જય કે જેમણે ભગવાનના દર્શન કર્યા। ભગવાન પ્રતિ દિવસ વનમાં ગાયો ચરાવવા જાય, 5 વર્ષના જ્યારે હતા, 1 થી 5 વર્ષની ઉંમરમાં માત્ર વાછરડા જ ચરાવતા, નાના નાના, અને વૃંદાવનમાં વધારે આગળ નહીં જવાનું ભગવાનને। પણ ભગવાન જ્યારે મોટા થયા, 5 વર્ષ ઉપરની જરાક ઉંમર થઈ ગઈ, 2-3 દિવસ કે 2-3 અઠવાડિયા થઈ ગયા, તો નંદ બાબાની ધોતી પકડે અને કે બાબા બાબા હવે હું મોટો થઈ ગયો છું, એટલે હવે હું વાછરડા નહીં ચરાવું, તો કે હવે કે હું ગાયો ચરાવીશ। તો કૃષ્ણ રોજ 9 લાખ ગાયોને લઈ જતા ચરાવવા, ભગવાનને 9 લાખ ગાયો હતી, અને બધી ગાયોના અલગ અલગ નામ હતા, અને કૃષ્ણ બધી ગાયોને નામથી બોલાવતા। અને એ કૃષ્ણ જ્યારે વનમાં જાય એટલે બધા ગ્વાલ બાલ કે અમારે પણ આવું છે તમારી સાથે, તો બધા એક સાથે ગાયો ચરાવતા, અને ગાયો ચરાવતા તો પોતાના ઘરેથી ટિફિન લઈને આવતા, ભાત લઈને આવે, જેમ લાકડી હોય ને અહીંયા લાકડી રાખે અને પાછળ ટિફિન લગાવેલું હોય કૃષ્ણને। જ્યારે બપોર પડે એટલે બધા ભેગા મળીને એ ભોજન થાળી ત્યાં આગળ છે, ભોજન થાળી નંદગાંવમાં આગળ જાઓ ને એટલે ભોજન થાળી છે, તો રોજ કૃષ્ણ ઈ જગ્યા ઉપર જ ભોજન કરતા। અને જગ્યા કેવી હતી? તો કે ઈ જગ્યા પર અલગ અલગ હોલ પાડેલા, પથ્થર ઉપર ભગવાન જમતા। ભગવાન ક્યાં જમતા? પથ્થર ઉપર જમતા, ભોજન થાળી આજે પણ છે એ પથ્થર ઉપર, એવા અલગ અલગ હોલ પાડેલા વાટકીઓ જેવા, જેમ આપણે ડીશમાં એક આમ હોય પછી ચારે બાજુ હોલ હોય, તો એવી રીતે ભગવાનને પણ બહુ પથ્થર ઉપર આખી ડિઝાઇન કરી લઈને એમાં જમતા ભગવાન, એમની માટે બધા ગ્વાલ બાલ પણ આવી રીતે જમતા। અને ઘરેથી જેટલા ગોવાળિયા હોય, ઉનાળા પછી બધા થાણો બનાવે, છુંદો બનાવે, લીંબુનું બનાવે, મરચાંનું બનાવે, બોરી પલર અલગ અલગ બનાવે, બધા અલગ અલગ જાતના બહુ બધા અથાણા હોય, ઓલા એક નાના નાના બોર જેવા આવે, કેર, હા, તો ઘણી ઘણી જાતના બધા અથાણા બનાવે, અને બધા લોકો ઘરેથી લાવે અને પછી આંગળી ઉપર લગાડે, બધી આંગળી ઉપર એ ગ્વાલ બાલ લગાડે, અને કૃષ્ણને કહે આ જો કેટલો મીઠો મુરબ્બો, આ એક તીખો, અલગ અલગ પ્રકારના બધી આંગળી પર લગાડીને કે આ ટેસ્ટ કરો કૃષ્ણ, ત્યારે કૃષ્ણને ટેસ્ટ કરાય, અને જેવા મોઢામાં આંગળી ગાળવા જાય તરત હાથ લઈ લે, એટલે આપણે કહેવામાં આવે ડૂંકાવે, અને પછી ગ્વાલ બાલ પોતાના હાથેથી કોક પૂરણ પોળી બનાવીને લાવે, કોક પેલા ઘૂઘરા, અમુક મોદક બનાવીને લાવે, અને અમુક કંઈક સાકરના ટુકડા લઈને આવે, અમુક માખણ લઈને આવે, બધા અલગ અલગ વસ્તુઓ લઈ અને સૌથી પહેલા કૃષ્ણને ખવડાવે. ગ્વાલ બાલ ખાય અને એ જ હાથેથી કૃષ્ણને ખવડાવે, એને એઠા હાથેથી. અને એટલા માટે તો બ્રહ્માજી મોહિત થઈ ગયા કે આ કૃષ્ણ હોઈ ન શકે, જેને આખું જગત કેટલી શુદ્ધતાથી પવિત્રતાથી એમને ભોગ અર્પણ કરે અને એકબીજાનું એઠું ખાય છે ગ્વાલ બાલ, આ ભગવાન હોઈ ન શકે. એટલે તો વાછરડાન ગાયો ને બધું ગ્વાલ બાલ બધું ચોરી કરીને લઈ ગયા હતા. તો એક સમયની ઘટના છે કે કૃષ્ણ અને ગ્વાલ બાલ આ બધા લોકો બહુ રમત રમ્યા, અને જ્યારે રમત રમે ને પછી કે હવે આપણે છે ને યમુનામાં સ્નાન કરવું છે, અને સ્નાન કર્યું 3-4-5 કલાક થઈ ગયા, અને જેવા સ્નાન કરીને એ લોકો બહાર આવે, અને તમને બધાને ખબર છે કે પાણીમાં જે સ્નાન કરે ને એના પછી ભૂખ બહુ લાગે, તો બધા ગ્વાલ બાલ કે સ્નાન કરી લીધું, રમત રમી લીધી, બપોરનું જમવાનું પૂરું થઈ ગયું, હવે ભૂખ લાગી છે, શું કરીએ હવે. ત્યારે કૃષ્ણએ કીધું કે બાજુમાં મથુરાના મોટા મોટા મઠાધીશ, મોટા મોટા બ્રાહ્મણો યજ્ઞ કરી રહ્યા છે, એટલે કૃષ્ણ મનમાં ને મનમાં એમ કે છે મને પ્રસન્ન કરવા માટે યજ્ઞ કરી રહ્યા છે, તમે જાઓ તમને આપશે, કારણ કે યજ્ઞની અંદર ફળ ફળાદી ને સામગ્રી ને મીઠાઈઓ બહુ બધું હોય. તો યજ્ઞની અંદર ઓલા બધા ગયા અને કીધું કે કૃષ્ણએ કીધું છે કે આ બધું સામગ્રી છે એમને આપો, ભૂખ લાગી છે. તો જેટલા બધા એ બધા વિષ્ણુનું ભજન કરતા હતા અને આ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે, એમનામાંથી વિષ્ણુ પ્રગટ થાય છે, પણ ઓલા વિષ્ણુનું ભજન કરતા હતા. ત્યારે એ જે બ્રાહ્મણો છે એ બ્રાહ્મણો કે તમારી માટે કોઈ નથી, આ ભગવાનની માટે છે, આ જેટલા પણ વ્યંજનો ને યજ્ઞ જે પણ થાય છે ને એ ભગવાનની માટે, વિષ્ણુની માટે છે, અને એ ભગવાને મોકલ્યા હતા. તો ના પાડી દીધી, અને બધા લોકો જેટલા ગોવાળિયા હતા બધા ભગવાનની પાસે ગયા, અને ભગવાનને જઈને કહે છે કે તમે એવી જગ્યાએ મોકલ્યા કે અમારું ઇન્સલ્ટ થઈ ગયું, અને અનાદર થાય એટલે ગમે તે થાય પણ નીચી ન થવી જોઈએ આપણી, કોક આપણને બોલી ન જાય, અને એમાં ને એમાં પછી બધું બગડે, આ બોલાચાલીમાં જ બધું થાય, મને આવું કીધું મને આવું કીધું. તો ગોવાળિયા બધા કે છે કે અમને તો ત્યાં અપમાનિત કરીને કાઢી મૂક્યા ધક્કો મારીને, આવા લોકોની પાસે શું કામ મોકલો છો કૃષ્ણ. ત્યારે બધા બ્રાહ્મણો એ યજ્ઞ કરતા હતા ને એમની પત્નીઓ પણ હતી, બ્રાહ્મણની પત્નીઓ હતી, પણ એ ભગવાન શ્રી કૃષ્ણની ભક્ત હતી, શુદ્ધ ભક્ત. એટલે અહીંયા કહે છે કે જય દ્વિજ પત્ની, એ બ્રાહ્મણની પત્નીઓનું જય હો, કે ભગવાને જ્યારે ગોવાળિયાઓને મોકલ્યા તો એમને બધું ભાત આપ્યું જમવા માટે, જે પણ 56 પ્રકારના ભોગ યજ્ઞમાં દેવાના હતા એ કે પહેલા ઠાકોરજીને આપો, ભગવાનને આપો. ગોવાળિયાને કહે છે કે એ બ્રાહ્મણની પત્નીઓ છે બાજુમાં રસોડામાં, એમની પાસે જાઓ ને એમને કહેજો કે કૃષ્ણએ મંગાવ્યું, ભોજન મંગાવ્યું છે, તમે જે યજ્ઞમાં અર્પણ કરવાના છો ને મને આપશે. તો ગોવાળિયા કે ના ના અમારે ન જ જવું, આ આમ નથી કેતા, અમારે ન જ જવું, આ જ જોડી. ત્યારે ગોવાળિયાઓને સમજાવ્યા ને પછી એ ગોવાળિયાઓ જાય છે ફરીથી બ્રાહ્મણની પત્નીઓ પાસે અને કહે છે કે કૃષ્ણએ અમને મોકલ્યા છે અને એમને બહુ ભૂખ લાગી છે, તમે આપો કંઈક. તો એ કે બધું એ બધું એમનું જ છે, આમાં આ જગતનું કોઈનું કાંઈ નથી. ત્યારે બધું એમને આપે છે, બધું એમને આપે, અને બ્રાહ્મણોને એવી ખબર પડી કે આ બધી વસ્તુ કૃષ્ણને આપી દીધી, તો એ લોકોને ઘરમાંથી બહાર કાઢી નાખી કે યજ્ઞ કોની માટે થાય છે, તમે કોને બધું આપી દીધું? તો ઓલી દ્વિજ પત્નીઓ ભગવાનની પાસે જાય છે અને ભગવાનને કહે છે કે અમે ઘણા પ્રેમથી તમને આ બધું આપ્યું છે, તો તમે બદલામાં તમારી ભક્તિ આપો અમને. પણ ભગવાનને ખબર છે કે શું માગવા આવી છે, કારણ કે ઘરમાંથી કાઢી મૂકી હતી. કારણ કે એ બધું વ્યંજન જે ગોવાળિયાઓને પણ આપ્યું હતું, છેલ્લે જે વધ્યું હતું એ પણ લઈ ગઈ બધી, કે ના કૃષ્ણ માટે જ છે. તો કે તું હવે જાય છે તો ઘરમાંથી ઘરેણાં જે તારે લાવ્યું હોય બધું લઈને જાજે. હંમેશાની માટે કાઢી નાખી હતી એ બ્રાહ્મણોની પત્નીઓ, મથુરાના બ્રાહ્મણ બધા હતા. પણ બોલી કે ના, મને કૃષ્ણ સંઘર્ષે એ રાખશે, મને પૂર્ણ વિશ્વાસ હતો. પણ કૃષ્ણ કહે છે કે હવે તમે તમારા ઘરે જાઓ. જમી તો લીધું, પણ ભગવાન દરેકની પરીક્ષા લે છે. જમી લીધું, હવે મારું કામ પતી ગયું, મેં તો જમી લીધું. ભગવાન જોવે છે કે શું કરે છે, એમ દરેકની પરીક્ષા લે. અને જ્યારે દ્વિજ પત્નીઓને આવા શબ્દો કીધા, તો દ્વિજ પત્નીઓ અંદરથી કહે છે કે અમને તો સમાજ, અમારો પરિવાર ને અમારા પતિ કોઈ રાખે એમ નથી, અમે બધું છોડીને આવી છે તમારી શરણમાં. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ સમાજ, આ પરિવાર ને તમારા પતિ, તમે જ્યારે ઘરે જશો ને તો ઇજ્જતથી અને માનથી તમને રાખશે. હાલાકી બ્રાહ્મણોને જ્ઞાનનો અહંકાર હતો કે અમારે, અમારી પાસે જ્ઞાન છે અને અમે યજ્ઞનો, મોટા મોટા યજ્ઞ કરીએ છીએ. તો ભગવાનની ગ્વાલ બાલને નિમિત્ત બનાવ્યા, એમની પત્નીઓને નિમિત્ત બનાવી, અને ઓલા જેટલા બ્રાહ્મણ હતા એ બધા બ્રાહ્મણોની અંદર શુદ્ધ ભક્તિ નાખી ભગવાનની, એમને વૈષ્ણવ બનાવી દીધા. અને જ્યારે એ બ્રાહ્મણો વૈષ્ણવ થઈ ગયા ને એમની પત્નીઓ જ્યારે ઘરે ગઈ ને, તો એમની પત્નીઓને પ્રણામ કર્યા કે અમે કેટલા દુર્ભાગ્યશાળી છે કે મોટા મોટા યજ્ઞ ને હવન કરીએ છીએ એ ભગવાનને પ્રસન્ન કરવા માટે, પણ આજે અમે એ ભગવાનને ઓળખી શક્યા નહીં. અને તમે કેટલી ભાગ્યશાળી છો કે તમને આજે ભગવાનના દર્શન થયા, તમારું હાથનું બનાવેલું ભગવાને ખાધું. તો એ બ્રાહ્મણ પત્નીઓ એમની પત્નીઓને પ્રણામ કરે છે. કળિયુગના તો કરે છે, પણ દ્વાપર યુગના નતા કરતા, પણ એ ભક્ત હતી એટલે પ્રણામ કર્યા. અને કળિયુગમાં ના હોય, ગમે તે હોય તો પ્રણામ નથી કરતા, રોજ પગે લાગીને જ જાય, ભલે ભગવાનને ના લાગે. કળિયુગના એવા છે, એ ભક્તિને લાગે વળગે નથી. પણ તો આ છે દ્વિજ પત્નીઓની આ કથા. કે છે જય નાગ કન્યા ગણ, કાળિયા નાગની પત્નીઓનો જય હો. આપણે ભજનમાં ગાઈએ છે ને, કાળિયા નાગ જે છે એની પત્નીઓ હતી નાગ પત્નીઓ, અને નાગ પત્નીઓ સ્તુતિ કરે છે. નાગ પત્નીઓ કહે છે કે અમારા સ્વામી એવું કયું કર્મ કર્યું હતું કે તમારા ચરણ એમના માથા પર, મસ્તક ઉપર પડ્યા? મોટા મોટા ઋષિ મુનિઓ કેટલાય વર્ષોથી, કરોડો વર્ષોથી મહેનત ને તપસ્યા ને હોમ હવન કરે છે, ધ્યાન કરે છે, તોય તમારા ચરણનો જે તેજ પ્રકાશ એમને હજી સુધી નજરમાં આવ્યો નથી. ભગવાન જે વૈકુંઠમાં જે વિષ્ણુ રહે છે ને, એ વિષ્ણુ જ્યારે, દેવતાઓ જ્યારે શીર સાગર ઉપર જાય, ગમે ત્યારે કંઈક ને કંઈક તકલીફ પડે ને, તો ભગવાનને પ્રસન્ન કરવા એ લોકો જાય, અને સાથે સાથે શિવજીને લઈ જાય, બ્રહ્માને લઈ જાય. અને જ્યારે નૃત્ય કરી અને કીર્તન કરીને ભગવાનને પ્રસન્ન કરે વિષ્ણુને, તો વિષ્ણુનો માત્ર ખાલી તેજ પ્રકાશ જ દેખાય. તેજ એટલે ઓનલી પ્રકાશ, બીજું કાંઈ દેખાય નહીં ભગવાનનું. એટલી તપસ્યા ને મહેનત કરે તો ભગવાન, એ વિષ્ણુના દર્શન ન થતા તો કૃષ્ણના ક્યાંથી થવાના છે? સમજ્યા? મેન સેટ અંદર બેઠો છે ઓફિસમાં, પણ બાર મેનેજરને અમુકને દર્શન ન થતા હોય. એટલી મોટી ઓફિસ હોય આજે અહીંયા પૃથ્વીમાં, પણ તમે જુઓ ટાટા બિરલા ને રિલાયન્સની મોટી મોટી ઓફિસો છે, તો શું બિરલા નો જે કંપની નો જે માલિક છે એને કોઈ મળી શકે? એની નીચે કેટલા મેનેજરો હોય અને એના એની નીચે એક મેનેજર હોય તો મુશ્કેલીથી કોઈક વ્યક્તિને જેનો 5 લાખ 10 લાખ કે કરોડ રૂપિયા પગાર હોય તો એને મુશ્કેલીથી મેનેજરના દર્શન થાય. તો ઓલા શેઠના દર્શન તો ક્યારે થાય? એક પછી એક પછી એક. એવી રીતે ભગવાન શ્રી કૃષ્ણ ગોલોક વૃંદાવનની અંદર જે પણ લીલાઓ કરે છે પણ સ્વર્ગના દેવતાઓને લીલા એના દર્શન ન થઈ શકે. શિવજીને દુર્લભ છે એટલે તો કે છે ને, એક બાર શ્રી ભોલે ભંડારી બન ગયે બ્રજ કી નારી, શિવજી બની ગયા. તો એ નાગ કન્યા ગણ કે છે કે આ ચરણ કમલ તો મોટા મોટા ઋષિ મુનિઓને દુર્લભ છે, એમને ક્યાંથી મળે? અને એ તમે આ કાળિયા નાગ ઉપર એને કેવા કર્મ કર્યા છે? ભક્તિ તે જાહારે પાયલે ગોવિંદ ચરણ, અને એ કે છે કે ભક્તિ એના હૃદયમાં ભક્તિ આવી ગઈ. અને એ કાળિયા નાગ આજે પણ 12 દેશમાં છે. ફિજી દેશ છે ને, ફિજી દેશ શાસ્ત્ર પ્રમાણે આજે ફિજી દેશમાં છે એ કાળિયા નાગ વર્તમાન સમયમાં. અને એ સમુદ્રમાં રહે છે, જે આ સમુદ્ર ત્યાં જ મળે છે, અરબી સમુદ્ર છે ને એને જ મળે છે. અને ફિજી દેશમાં 12 દેશમાં એ કાળિયા નાગ ત્યાં આગળ રહે છે. વૃંદાવન છોડીને ડાયરેક્ટ ત્યાંથી અરબી સમુદ્રમાં ગયો અને ત્યાંથી આગળ ફિજી દેશમાં ત્યાં રહે છે અત્યારે પણ. તો આ રીતે આ ભજનની અંદર બહુ બધી લીલાઓનું સ્મરણ આપણે કરી શકીએ છીએ. એટલે મેં આ ભજન આજે મેં લીધું. આવા બહુ બધા વૈષ્ણવ ભજનો છે. આવો આપણે આજની કથા તરફ અગ્રસર થઈએ. શ્રી સુખદેવ ગોસ્વામી પરીક્ષિત મહારાજને દધીચી ઋષિ મુનિની કથા સંભળાવે છે. ઇન્દ્ર દેવતાએ વિશ્વરૂપનો અપરાધ કર્યો, પોતાના ગુરુનું મસ્તક કાપી નાખ્યું. બૃહસ્પતિનો અપરાધ કર્યો, આ બીજા ગુરુનો અપરાધ કર્યો. એનો એ જ ઇન્દ્ર છે પણ અપરાધ કેટલા કરે છે? સ્વર્ગનો રાજા, જેટલી મોટી પોસ્ટ એટલું મોટું પાપ થાય. જેટલો વ્યક્તિ ધનવાન હોય ને પૈસા વાળો એટલું એ પાપ કરે છે, અને જેટલો સાદો માણસ હશે ને એ પાપ નહીં કરતો, પાપ કરતા અચકાતો હશે. અને જેટલા મોટા મોટા લોકો છે ને એ બહુ પાપ કરે છે, બહુ પાપ કરે છે. અને એની અંદર માંસાહાર અને સ્ત્રી સંગ કે પુરુષ સંગ આ દરેક જગ્યાએ થાય છે. જેટલો પૈસા વાળા હશે ને એટલા નીચા પડેલા હશે, જેની કોઈ વેલ્યુ જ નથી. તો આ રીતે ઇન્દ્ર દેવતાએ બે ગુરુનો અપરાધ કર્યો. અને હવે કે છે કે તમે દધીચી ઋષિ પાસે જાઓ, કારણ કે અસુરોએ બધું સ્વર્ગ ઉપર ચડાઈ કરી નાખી અને વિશ્વરૂપને ગુરુ બનાવવાનું કીધું તો એને ગુરુ બનાવ્યા, પણ અસુરોને યજ્ઞની અંદર આહુતિ એક ભાગથી એને આપતા તો વિશ્વરૂપને ડોકું ઉડાડી દીધું. તો ત્વષ્ટાએ યજ્ઞની અંદરથી વિત્રાસુર કરીને રાક્ષસ પ્રગટ કર્યો, અને એ રાક્ષસ ઇન્દ્ર દેવતાને મારવા આવે છે. અને બધા જેટલા પણ દેવતાઓ હતા બધા ડરીને ભગવાનની પાસે જાય છે. અને ભગવાન હવે પ્રસન્ન થઈને કહે છે કે તમે દધીચી ઋષિ પાસે જાઓ. તો દધીચી ઋષિ પાસે એ તો ત્યાંય બાજરા બાળી નાખ્યા હતા, દધીચી ઋષિને ડોકું ઉડાડી દીધું. બોલો, પહેલા ગુરુનો અપરાધ કર્યો, બીજા ગુરુના તો 3 ડોકા ઉડાડી દીધા, અને આ ગુરુને ડોકું ઉડાડી દીધું હતું, તરત તલવારથી કાપી દીધું. એ લોકો જોવે નહીં, રફ એન્ડ ટફ ફેસલો કરી નાખે. તો એક સમયની ઘટના છે કે દધીચી ઋષિને આ નારાયણ કવચનું બધું જ્ઞાન હતું. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ. દધીચી ઋષિને આ નારાયણ કવચનું બધું જ્ઞાન હતું અને ભક્તિ ને બધું જાણતા હતા. અને ભગવાનના શુદ્ધ ભક્ત હતા એટલે કીધું કે તમે દધીચી ઋષિ પાસે જાઓ, એને વાહામાં જે હાડકું છે એને માગો. એટલે એનું શરીર જ આખું માંગી લ્યો. એકદમ ધ્યાનથી આ કથા શ્રવણ કરવી જોઈએ, કારણ કે પહેલી વાર આપણે જે કથા સાંભળીએ ને એટલે તરત મગજમાં ન બેસે. ઇન્દ્ર દેવતાની આ સ્વર્ગની આખી કથા ચાલે છે અને બધા લોકો ભગવાનની પાસે ગયા છે અને ભગવાન કહે છે તમે દધીચી ઋષિ પાસે જાઓ, ઈ તમને હાડકું આપશે. પણ ઇન્દ્ર દેવતા તો મનમાં વિચાર કરે છે કે એનું મેં ડોકું કાપી નાખ્યું છે, એ થોડો આપવાના છે. તો દધીચી ઋષિ નારાયણ કવચ જાણતા હતા અને અશ્વિની કુમાર જે સ્વર્ગના વૈદ્ય કહેવામાં આવે છે, અશ્વિની કુમાર જે મોટા મોટા વૈદ્ય છે ને એ અશ્વિની કુમાર નો ફોટો રાખતા હોય એમના ક્લિનિકમાં. તો અશ્વિની કુમારે કીધું કે હે દધીચી ઋષિ મુનિ, તમે મને અશ્વશિરા એટલે કે આ નારાયણ કવચ મને શીખવાડો, અમને અમારે શીખવું છે. નારાયણ કવચ અમને શીખવાડો. તો દધીચી ઋષિ કે ઠીક છે તમે આવજો. અને તરત જ જેવા અશ્વિની કુમાર ગયા એમાં તરત જ ઇન્દ્ર દેવતા આવ્યા. એમને ખબર પડી કે અશ્વિની કુમારને આ નારાયણ કવચનું જ્ઞાન દેવાના છે. અને ઇન્દ્ર દેવતાને કીધું કે ઇન્દ્ર દેવતાએ દધીચી ઋષિને કીધું કે મને નારાયણ કવચ શીખવાડો અને મને એ બધી ભક્તિ આપો. ત્યારે દધીચી ઋષિ મનમાં મનમાં વિચાર કરે, સ્વર્ગનો રાજા નથી ખાવાના ઢંગ, અને આને નારાયણ કવચનો ઉપદેશ જોવે છે. કારણ કે એનામાં એટલી બુદ્ધિ નહોતી કે કોના સાથે કેવી વાત કરવી. અને તરત જ ભાગવતમાં વર્ણન છે કે ઇન્દ્ર દેવતાએ તરત ખબર પડી કે આની ઈચ્છા, આપણે કોઈની પાસે ગયા હોય, આપણે ચા ખૂટી ગયો હોય, સાકર ખૂટી ગયો હોય, બાજુમાં ગયા હોય એટલે નથી કહેતા, કોકની પાસે ટેબલ લેવા ગયા હોય ને તો એ ન આપે. કારણ કે ટેબલ છે ને ઉપર ચડે એટલે ટેબલ ઘસાઈ જાય ને, આવા લોકો પડ્યા છે જગતની અંદર. કોઈ બી વસ્તુ બોલો, કાંઈ એક ચમચી કોઈ વસ્તુ લેવા ગયા હોય ને પણ પ્રેમથી સાચું ખુલ્લું હૃદય રાખીને, કોઈ કોઈને તાકાત નથી કે આપણે આપીએ, દિલ ખોલીને એ બધી વસ્તુ દેવી જોઈએ. અને જેટલી વસ્તુ આપણે આપીએ છીએ ને એટલો વધે છે. ધારો કે આ કથા આપીએ છીએ તો કથા આપવાથી હૃદયમાં ભક્તિ વધે છે, પણ કથાને વેચવાથી અંદર જે છે ને એ જતી રહે. તો જેટલી વસ્તુ છે આપણા પાસે, જે પણ ભગવાને આપી છે એને પીરસવી જોઈએ. પીરસવામાં અને વેચવામાં ઘણો ફરક છે. ઘરે માતા હોય, પત્ની હોય, દીકરી હોય, પીરસે છે પણ એ પ્રેમથી પીરસે છે, અને હોટલમાં જે વેટર હોય ને એ વેચે છે, કારણ કે એને પૈસા જોવે છે, તો એની અંદર ભાવ નથી. એવી જ રીતે ભાગવત છે ને પીરસવાનું છે પણ એને લોકો વેચી રહ્યા છે, આટલા આપો, આટલો આપો, આટલો આપો, પણ ભાગવતને ક્યારે વેચવું ન જોઈએ. અને શાસ્ત્ર પ્રૂફ છે, પુરાણ, આખા પુરાણ અને વેદ પ્રૂફ છે કે જેને ભાગવતની શરણ લીધી છે ને એ જીવનમાં ક્યારે ભૂખ્યો તરશો નહીં રહે. પણ ક્યારે કોઈની પાસે માંગવું ન જોઈએ, વિશ્વાસ હોવો જોઈએ વેદ ઉપર. અને આજે બધા વેચે છે. અને ભાગવતની અંદર એ કથા તો કોઈ ચાલે જ નહીં, ખાલી એવા એવા ભજન નાખી દે અને પછી બોલો અને ચાલુ થઈ જાય. કેટલા સાડલા આવે છે ને કેટલી ખારેકો આવે ને કેટલા પૈસા આવે ને કેટલા ટકા આવે ને બસ, બીજું કાંઈ જોવા ન મળે 3 કલાકની કથામાં. પણ સાચા વૈષ્ણવ ભક્તો ઓનલી માત્ર ભગવાનની લીલા કથા જ કરે, ક્યારે કોઈની પાસે માંગે નહીં. તો દધીચી ઋષિ ઇન્દ્ર દેવતા કે છે કે ભલે તમે આ નારાયણ કવચનો ઉપદેશ મને ન આપતા હોય, કાં વાંધો નહીં, હું તો સમજી ગયો ઇન્દ્ર દેવતા કે, પણ બીજા કોઈને આપ્યો છે ને તો તમારું ડોકું કાપી દઈશ, તલવાર જ બહાર કાઢી અડધી. ઇન્દ્રદેવતા તલવાર રાખે, તરત અડધી બહાર કાઢી, કારણ કે એને ખબર હતી કે અશ્વિની કુમાર આવ્યા છે, એને કીધું છે કે આવતીકાલે આપીશ તમને ઉપદેશ નારાયણ કવચ નો. તો તલવાર કાઢીને ડરાવી દીધા, બીજા ગુરુને કહી દીધું. અને તરત જ સાંજ પડી એટલે ઓલા અશ્વિની કુમાર આવ્યા કે ગુરુજી નારાયણ કવચ નો ઉપદેશ આપો, તમે કીધું તું ને. તો દધીજી ઋષિ મુનિ કે હમણાં જ ઇન્દ્ર દેવતા આવ્યા હતા અને કીધું છે કે ખબરદાર, ના કે ડોકું કાપી દઈશ. તો અશ્વિની કુમાર કે અમે બધી સંજીવની બધી વિદ્યા અમે જાણીએ છીએ, મેડિકલ વિભાગ, એ મોટા ડોક્ટર હતા, એમડી હોય જે હોય એ બધા. તો કે તમે ચિંતા મત કરો, અમે તમારા મસ્તકને પહેલેથી જ કાપી નાખીએ, ડોકું અમે તમારું ડોકું પહેલેથી કાપી નાખીએ, અને એને પછી તમને ઘોડાનું જે મોઢું આવે ને એ લગાડી દઈએ. અને ઇન્દ્ર દેવતા જયારે આવશે, ડોકું કાપશે ને, તો એ ઘોડાનું માથું કપાઈ જશે, પછી તમારું માથું છે ને ફિટ કરી દેશું. કારણ કે વૈદ હતા, સ્વર્ગના વૈદ છે. હવે ડોકું કાપી નાખ્યું, પછી ફ્રીજમાં મૂકી દીધું. અને ડોકું કાપીને, તો દધીજી ઋષિને ડોકું કાપીને ફ્રીજમાં મૂકી દીધું, પેલા ઘોડાનું મોઢું કાપી અને ઘોડાનું મોઢું ફિટ કરી દીધું. અને કે છે અશ્વશીરા, એને અશ્વશીરા કહેવામાં આવે છે. અશ્વશીર એટલે દધીચી ઋષિ પૂર્ણ બ્રહ્મજ્ઞાની, અને અશ્વિની કુમારોને આવા અશ્વના મૂઢેથી એમને આખું નારાયણ કવચનો ઉપદેશ આપવાનું ચાલુ કરી દીધું. અને આખો ઉપદેશ પતી ગયો અને ઇન્દ્ર દેવતા આવ્યા. અને દધીચી ઋષિને કહે છે કે ના પાડી હતી ને, તરત તલવાર કાઢીને ડોકું કાપી દીધું, અને કાપીને જતા રહ્યા એમ કે હવે મરી જશે. અને ઘોડાના જે ઘોડાનું જે મોઢું હતું એ તો કપાઈ ગયું, અને પેલું ફ્રીજમાં પડ્યું હતું લઈને મૂકી અને ટાંકા મારી દસીવી નાખ્યા, જેમ આપણે ગોણીઓ નથી સીવતા, ઘઉંની સિઝન આવી હોય એટલે. તો એવી રીતે તરત જ સીવી નાખ્યા ટાંકા મારીને, અને કોઈને ખબર ન પડે એવું એકદમ ટાંકા માર્યા. આપણને તો દેખાય, કોકને લાગ્યું હોય ને તો ટાંકા તરત દેખાય. અને દધીજી ઋષિ તો તૈયાર થઈ ગયા, એકદમ રેડી. આપણે તો આરામે કરવો પડે બે ત્રણ મહિના, અને એમાં પાણીમાં થોડુંક લાગી ગયું તો પાકે. તો દધીજી ઋષિ તો તૈયાર રેડી થઈ ગયા, બધી આખી નારાયણ કવચ નો ઉપદેશ આપી દીધો. એના પછી ઇન્દ્ર દેવતા વિશ્વરૂપ પાસે ગયા હતા. તો ભગવાન કહે છે કે તમે દધીજી ઋષિ પાસે જાઓ તો પણ પહેલાનું ભવિષ્યનું યાદ આવે છે. આપણે કોકના સાથે બગાડ્યું હોય અને પછી એની પાસે જ મોકલે તો કોઈ એ કઈ દેવાનો છે? કારણ કે એનું ડોકું કાપ્યું ને, હવે કે તમારું હાડકું આપો કોઈ આપે? તો ઇન્દ્ર દેવતા બધી વાત કરી ભગવાન ભગવાન વિષ્ણુને કહે છે કે ત્યાંય મેં બાજરા બાળેલા છે, એનું એ ડોકું કાપી નાખ્યું છે. ભગવાન કે બાપ રે બાપ, ઇન્દ્ર દેવતા શું કરું, તમે તો કેટલા ગુરુને મારી નાખ્યા. આખી કથા છઠ્ઠા સ્કંદમાં જ આવે છે. પછી ત્યારે ભગવાને કીધું, કાંઈ વાંધો નહીં, અશ્વિની કુમારને સાથે લઈ જાઓ, કારણ કે એમના શિષ્ય હતા ને, તો શિષ્યની વાત માને. એ કે એ થોડા માને, એ તો મારા દુશ્મન છે, પણ તમે જાઓ તો ખરા. ભગવાન કે તો અશ્વિની કુમારને લઈને જાય છે દધીચી ઋષિ મુનિ પાસે. ઇન્દ્રમેવમ સમાદ્રિશ્ય ભગવાન વિશ્વ ભાવન પશ્યતામ અનિમેષાણામ તત્રેવાંતર દધે હરિ. ઇન્દ્રમેવ સમાદ્રિશ્ય, 33 કરોડ દેવતા, ત્રિદશ કે જે 33 કરોડ દેવતાઓ એ ભગવાનને જોઈ રહ્યા હતા એક ટક. કે છે પશ્યતામ અનિમેષાણામ, અનિમેષ એટલે આંખોની પલકારા જે છે ને આપણે પટપટ થાય, બે બે ત્રણ ત્રણ સેકન્ડે ચાલુ બંધ થાય, પણ એક ધારી દ્રષ્ટિથી ભગવાનના દર્શન કરી રહ્યા હતા બધા. કારણ કે આવી ઝાંખી ક્યારે મળવાની છે? એ ભગવાન કેવા છે? તો કે છે વિશ્વ ભાવન. સુખદેવ ગોસ્વામી કે છે એ ભગવાન જેવા તેવા નથી, વિશ્વ ભાવન. સમસ્ત વિશ્વનું ભરણ પોષણ કરે છે, સમસ્ત જીવોનું ભરણ પોષણ કરે છે. તત્રે વાંતર દધે હરિ, અને બધા હરિનો અર્થ થાય છે કે આપણા હૃદયમાં જેટલા પાપ ભરેલા છે એ બધા હરિ લે, એનું નામ હરિ છે. સુખદેવ ગોસ્વામી કે છે તથા અભિયાચિતો દેવે ઋષિ આથર્વણો મહાન મોદમાન ઉવાચે દમ પ્રસહનિવ ભારત. સુખદેવ ગોસ્વામી કહે છે કે આ 33 કરોડ દેવતાઓ તો દધીચી ઋષિ મુનિ પાસે ગયા અને ભગવાન તો અદ્રશ્ય થઈ ગયા ત્યાંથી. દધીચી ઋષિ મુનિ પાસે ગયા અને દધીચી ઋષિ મુનિ પાસે બધી પ્રસ્તાવના મૂકી, જઈને સીધું જ કીધું કે તમારું હાડકું જોવે છે, તમે મરી જાઓ. આપણે ડાયરેક્ટ કોકની પાસે જઈ આવી રીતે પેલા માખણ ન મારવા પડે. કોકની પાસે દાન લેવા જવું હોય તો ચડી ના જવાય, એ તો કઈક નમ્રતા પૂર્વક જવું પડે ઘણી વખત. અને દાન જે આપે ને એને પાછો અહંકાર બહુ હોય કે ના હું આપું છું, હો 1000 રૂપિયા 1500 રૂપિયા. પણ ધીરે ધીરે જયારે એ કથાને જયારે શ્રવણ કરે ને બધી નમ્રતા આવી જાય કે વાસ્તવિકમાં હું કાંઈ આપતો એ બધું ભગવાનનું છે અને આ સંતો આપણને ભગવાનની સેવામાં લગાડી રહ્યા છે. આવી જયારે ભાવના આવે ને ત્યારે હૃદયની અંદર સમજી લેવું જોઈએ કે હવે મને હૃદયમાં ભગવાનની ભક્તિ ઉતરી છે. આપણું કેટલું સૌભાગ્ય કહેવાય કે આપણું ધન ભગવાનની સેવામાં લાગે છે અને આપણું ધન કદાચ કોઈક સારા કાર્ય માટે લેતું હોય અને ભગવાનની સેવામાં ન લગાડે અને પોતાની જ સેવામાં લગાડે તો એ કર્મનું બંધન છે. અને એ ધનને જો ભગવાનની સેવામાં લગાડ્યું ને તો આપણી પેઢીઓની પેઢીઓ તરી જાય. તો સુખદેવ ગોસ્વામી કે છે કે આ ઋષિ મુનિ કેવા છે કે અથર્વાના પુત્ર. એના પિતાનું નામ શું છે? દધીચી ઋષિ મુનિના પિતાનું નામ અથર્વા ઋષિ. અને કે છે અથર્વા વર્ણો મહાન, અને એનું વર્ણ કેવું છે કે મહાન છે, એવા મહાન કુળમાં પ્રગટ થયેલા છે. એટલે આ ઋષિ મુનિ તમને આપશે, જાઓ. અને મહાન કોણ હોય કે જેના હૃદયની અંદર ભક્તિ અને ગુણ, જે ગુણોનો આગાર હોય એ મહાન કહેવાય. કે છે મોદમાન ઉવાચેદમ. મોદમાન જ્યારે આવી વાત કરી કે તમારું હાડકું આપો અને અમારે શસ્ત્ર બનાવવું છે, તો દધીચી ઋષિ મુનિ કહે છે મોદમાન બહુ પ્રસન્ન થઈ ગયા અંદરથી, પણ બહારથી શું પ્રગટ કરે છે હવે તમે આગળના શ્લોકમાં આવશે. દધીચી ઋષિ મુનિ બહુ પ્રસન્ન થઈ ગયા, પ્રસન્ન થઈ ગયા અંદર ને અંદર કે મારું શરીર બીજાના કામમાં આવે છે, મારા જેવો ભાગ્યશાળી બીજો કોણ. બાકી આ શરીર તો મરી જશે તો ગીધ ખાઈ જશે, કૂતરાઓ ખાઈ જશે, અને કદાચ કોઈક મુસલમાન હશે તો એને દફનાવી દેશે, અને હિન્દુ હશે તો એને અંતિમ સંસ્કાર અગ્નિમાં બાળી દેશે. વાસ્તવિકમાં જેનું મૃત્યુ થયા પછી જેને અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે એની સદગતિ થાય છે. વેદો પ્રમાણે જેનું મૃત્યુ થયા પછી અગ્નિ સંસ્કાર થાય ને એની સદગતિ થાય છે. અને આજે જમીનમાં દફનાવે છે ને એની સદગતિ ક્યારે થતી નથી. એનું કારણ છે, કારણ કે તમે જ્યારે મરો છો, માણસ જ્યારે મરે છે તો ઘણા લોકો તમે જુઓ કે જમીનમાં દફનાવે તો એટલી જમીન છે ને કવર થઈ ગઈ, એટલે કે એટલી જમીનમાં બીજું કોઈ વસ્તુ કાંઈ થાય તો એ ધરતી પર બોજ જ કહેવાય ને. તો ધીરે ધીરે લોકો બધા દફનાવે છે, જગ્યાઓ લઈ લઈને દફનાવે છે, આખી પૃથ્વી બધા મૂળદાઓથી જ ભરેલી રહેશે. જ્યાં જોવે તો કે અહીંયા મળદું દાટેલું છે, અહીંયા મળદું દાટેલું છે, તો એટલી જમીન તો બેકાર ગઈ ને. તો શાસ્ત્ર કહે છે કે જેને એક જ ચિતા ઉપર લાખો ને કરોડો લોકો બળે છે, સમજા વાતમાં સમજો છે ને, પણ ઓલા જે દફનાવે છે એ તો જમીન એટલી કવર થઈ ગઈ કે એમાં બીજું કઈ દફનાવી ન શકાય. એમાં માર્બલની પટ્ટી મારી દે ઉપર, એના બાજુમાં અને બાજુમાં, તો આખી પૃથ્વી મુર્દાઓથી જ બધી ભરેલી રહેશે, કબરથી જ ભરેલી રહેશે. તો અહીંયા આગળ કહે છે કે આ મારું શરીર કોઈ ગીધ અને કૂતરાઓના આહાર બનશે મર્યા પછી, અને કદાચ જીવતે જીવતે જો કોકના કામમાં આવતું હોય તો આ શરીરને હું અત્યારે ત્યાગ કરી દઉં. પણ દેવતાઓની પરીક્ષા લેતા હતા. દધીજી ઋષિ મુનિ હવે પરીક્ષા લે છે. શું લે છે? દેવતાઓ કેવા છે કે સ્વાર્થી છે, એટલે એમની પાસે એમના મોઢેથી ધર્મની મહિમા સાંભળવી છે કે શું કહે છે આ લોકો. તો પરીક્ષા લેવા કે છે, અપિ વૃંદા રકાયુયમ ન જાનીથ શરીરિણામ સંસ્થાયામ યદ્વ વિદ્રોહો દુસહ શ્વેતવ નાપહ. દધીચી કે છે કે હે દેવો, તમને લોકોને કદાચ એ વાતની જાણ હશે કે મરતી વખતે જ્યારે આપણા પ્રાણ જાય છે તો કેટલું કષ્ટ થાય છે. તમને બધાને જાણતો છે ને, દેવતાઓને કે છે, તેમને જ્યાં સુધી ભાન રહે છે ત્યાં સુધી ઘણી અસહ્ય પીડા સહન કરવી પડે છે અને અંતે તેઓ મૂર્છિત થઈ જાય છે. ઘણી પીડા થાય છે. શરીર જ્યારે અંત સમયે છૂટે ને, એ સમયે બહુ પીડા થાય. અમુકને મહિના સુધી એટલી પીડા થાય ને એટલું દુઃખ થાય કે અસહ્ય, જેમ વીછું કેડ્યો હોય ને એવી પીડા થાય. અને જ્યારે આત્મા નીકળે છે, એક સાથે 10,000 વીછું કરડે ને, એટલી પીડા એ સમય તરત થઈ જાય છે, તરત ઝટકો લાગે. અને જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે પણ આટલું કષ્ટ છે. એટલે બાળકી રોવે છે, પણ પેલું મળદું શરીરમાંથી આત્મા નીકળી જાય એટલે એને કઈ ખબર ન પડી તો મળદું પડ્યું છે. પણ જ્યારે આત્મા અંદરથી નીકળે ને, એ આત્માને અનુભવ થાય છે. મન બુદ્ધિ અહંકાર આત્મા અને પરમાત્મા એ સૂક્ષ્મ વસ્તુ છે, એ કોઈને દેખાતી. પણ જ્યારે એ શરીરમાંથી નીકળે, એ સમયે શરીરને કાંઈ થતું, એ તો પડ્યું છે એમને ઢીલું, કારણ કે આત્મા નીકળી ગયો. પણ એ જે આત્મા જે ગયો છે ને, એ પીડા ભોગવે છે. ધારો કે તમને લાગ્યું છે અને એમાં કોઈ મીઠું નાખ્યું હોય તો એટલી જે અસર છે ને, એ અસર આત્મા પરમાત્મા મન બુદ્ધિ અહંકાર જેને નરકમાં લઈ જાય છે ને, એ ચાલુ રસ્તામાં એની પીડા થાય છે. 10,000 વિચ્છું કાઢ્યો હોય તો એને કેટલી પીડા થઈ હશે. શરીર તો પડ્યું છે, શરીર તો હવે કાંઈ નથી એમાં, પણ જે આત્મા બધું ભોગવે. અને આત્માને મારતા મારતા લઈ જાય છે મન બુદ્ધિ અહંકાર બધાને મારતા મારતા. અને 200 ડિગ્રી તાપમાન આ ધરતી જે વેળું છે ને, એને 200 ડિગ્રી તપાયેલું. અત્યારે ધારો કે 45 ડિગ્રી હતું, એનું 4 ગણું કરો અને એમાં પાછો 20 ડિગ્રી વધારો, કારણ કે 45 × 190 એટલે 10 ડિગ્રી હજી વધારો. આટલી બધી પીડા ભોગવે છે જીવાત્મા. તો દધીજી ઋષિ કહે છે કે તમને ખબર નથી કે આ શરીર ત્યાગ્યા પછી કેટલું કષ્ટ થાય છે. અને તમે મને કહો છો કે તમારું શરીર ત્યાગી દો, કોઈ આપે? કોઈ ન આપે. દધીજી ઋષિ પરીક્ષા લે છે કે શું કહે છે આ લોકો. જે જીવો જગતમાં જીવતા રહેવા ઈચ્છે છે તેમના માટે શરીર અત્યંત પ્રિયતમ અને અભિષ્ટ વસ્તુ છે. આ શરીર બહુ પ્રિય છે બધાને, એટલું પ્રિય છે ને, બહુ એટલે બહુ જ પ્રિય છે બધાને. અને આ શરીરને ટકાવી રાખવા માટે લાખો કરોડો રૂપિયા આપવા તૈયાર છે બધા કે આનું આ સ્થિતિમાં રહે. નથી કરતા એના માટે. તમે જુઓ મોટા મોટા અરબોપતિ જે છે, જેને મોટી મોટી મિલો ચાલે છે, મોટા મોટા બંગલાઓ છે, એ લોકો તો આ શરીરને ટકાવવા માટે કાયાકલ્પ કેટલી કરે છે કે વાળ ન ખરે, વાળ ધોળા ન થાય, ચામડીમાં કરચલી ન પડે. કરચલી એટલે સમજો છો ને, મહાપ્રસાદમાં કિસમિસ નાખી હોય ને એના જેવી. અનુભવ કરો કથાની અંદર બધું વસ્તુ મનમાં. હા, ન કે પછી આપણા ઘરે જે બા હોય ને ઘરડા 90 વર્ષના, એને જોવાની કે કેવી કરચલી હોય મોઢા પર ને હાથ ઉપર. એવી કરચલી તો એને ચામડી ખેંચાઈ ખેંચાઈને, કારણ કે ખેંચાવે એટલે પાછી જવાન જેવું લાગે માણસ, એટલે ચહેરા પર કરચલી પડે તો ચામડી છે ને આમાં ખેંચાવે, અહીંયા ખેંચાવીને પછી અહીંયા ટાંકા લેવડાવી દે. મોટા મોટા ફિલ્મ સ્ટાર તમે જુઓ કે જેટલી પણ હિરોઈન ને હીરો લોકો છે ને, ગળામાં છે ને સ્કાર્ફ બાંધે. જોયું છે તમે મોટા મોટા ફિલ્મ સ્ટાર કે કોઈ પણ સમાચારમાં પણ આવે ને, તો અહીંયા ગળામાં સ્કાર્ફ બાંધેલો હોય. શા માટે? કે ટાંકા દેખાય એટલે. આ વસ્તુ છે. તો કાયાકલ્પ કરે છે પણ એ શરીર કેટલા દિવસ સુધી ટકશે, તમે કેટલા દિવસ સુધી છુપાવશો? વાળ ધોળા થઈ ગયા હોય તો ધોળા એ ભગવાનની લેન દેન છે, ભગવાનનું આપેલું છે, એ ભગવાનનું જ છે. એમાંથી આપણે ગમે જેટલા કાળા કરશું તો ફરીથી અઠવાડિયા પછી અહીંયા ધોળા ચાલુ થઈ જાય. અઠવાડિયાની હજી તો કરાય હોય બીજા ત્રીજા દિવસે થોડું થોડું ચાલુ થઈ જાય. એટલે જે પણ વસ્તુ ભગવાને જે આપી છે એમાં ખુશીથી જીવન વિતાવો. થોડુંક પણ દુઃખ પડે સીધા ડોક્ટર પાસે જાય ને આમ કરાવે ને ક્રીમો ચોપડે ને કેટલું કેટલું. પણ શરીર આ નશ્વર છે અને નાશ થાય છે, તો એવા નાશ નશ્વર શરીરથી કંઈક સારું કાર્ય કરીને જઈએ. બુદ્ધિમાની એમાં છે પણ ગાણપણ હોય ને અને મૂરખ હોય ને એ આ શરીરને નવરાવામાં ખવડાવવામાં દોડાવવામાં એને હિંચકામાં હિંચાવે અને એસીમાં થોડુંક થોડુંક સુખ લઈ લઉં, ટીવીમાં સુખ લઈ લે, થોડીક સિરિયલો જોવે એટલે થોડુંક આનંદ આવી જાય મનને, અને આ મન જ આપણને અધોગતિમાં નાખી રહ્યું છે. આત્માની ઈચ્છા નથી કે હું સિરિયલ જોઉં. જુઓ જે લોકો થોડુંક પણ ભક્તિમાં રસ ધરાવતો છે ને એને સિરિયલ જોયા પછી એને બહુ દુઃખ થતું છે કે મેં એક કલાક કે ત્રણ કલાક જે પિક્ચર જોયું, વાસ્તવિકમાં મેં ગીતા વાંચી હોત કે માળા કરી હોત કે કથામાં ગયા હોત ને તો આટલું મારે લેખે આવત. અફસોસ તો થાય બધાને, પણ જે જડ જેવું હોય ને એને તો એ ન આવે. જડ કોઈ કહેવાય ને, જડ જેની જડ જેવી મતિ ને બુદ્ધિ થઈ ગઈ હોય ને એને કોઈ અફસોસ ન થાય, ભલે ને કાંઈ વાંધો નહીં. કોણે જોયું છે કે ભજન આપણે લેખે આવે છે કે નથી આવતું? પણ આ લેખે આવે છે, સિરિયલ જોવે ને બધું લેખે આવે છે, એ લોકો એમ જ વિચાર કરે. એટલે ઘરમાંથી પગ બહાર નીકળે જ નહીં એમ લાગે કે બહાર બધા રાફડા ફરે છે. જેવો બહાર પગ કાઢશું ને એટલે સાપ કરડશે, અને શોરૂમમાં જવું હોય તો એમ લાગે ગાલીચા પાથર્યા છે રોડ ઉપર કુણા કુણા. આવી દશા છે. તો કે છે, જે જીવો જગતમાં જીવતા રહેવા ઈચ્છે છે તેમના માટે આ શરીર અત્યંત અમૂલ્ય અને પ્રિયતમ અને અભિષ્ટ વસ્તુ છે. આવી સ્થિતિમાં સ્વયં ભગવાન વિષ્ણુ પણ જો જીવ પાસે આવે અને તેમની પાસે માંગે કે આ તમારું શરીર આપો, ક્લિયર ભાગવતમાં લખ્યું છે. બોલો, ભગવાને જ આપણને આ શરીર આપ્યું છે, અને ભગવાન આવીને પ્રગટ થઈને કે લાવો શક્તિનગરના વાસીઓ, મેં તમને આ શરીર આપ્યું છે તો તમે પાછું આપી દો, દેહ ત્યાગ કરી દો, કોઈ આપે? દદીજી ઋષિ મુનિ દેવતાઓને કહે છે કે ભગવાન પણ કદાચ આપણી પાસે માગવા આવે ને કે આ શરીર મેં આપેલું છે હવે આપી દો પાછું ભાડાનું, તો કોઈ ન આપે. જાઓ જાઓ, ભગવાનનું જ આપેલું છે. જેમ આપણે કોકને પૈસા આપ્યા હોય લેતી સમય કેટલા સારા લાગે, પણ દેતી વખતે વ્યાજમાં ભલે તમારે જેટલું વ્યાજ લેવું લઈ લો, 2%, 5%, 10%, પણ જયારે પૈસા આવે ખીચામાં તો કેટલા વાલા લાગે. જેમ ફ્રીજમાંથી ઠંડુ દૂધ પીધું હોય ને, અને દેવા હોય એટલે ગરમ દૂધ પીવું હોય એના જેવું, ગરમા ગરમ ઉકળેલું દૂધ હોય તમે પીવો તો મોઢું બળે ને, એવી રીતે પૈસા દેવા હોય ને એટલે આવી રીતે છે. ઠંડુ દૂધ કોઈ પણ પી જાય પણ ગરમ ગરમ દૂધ પીવું તો બહુ અઘરું પડે. એવી જ રીતે પૈસા લેવા બહુ ને બહુ બધા સારા લાગે, પણ દેતી સમયે છે ને પરસ્યો સામે વાળો છે ને એના ચપ્પલ ઘસાઈ જાય. ઘણા નથી કહેતા કે 3 જોડી ચપ્પલ ઘસાઈ ગયા, એટલે એની ઉઘરાણીમાં જ ખાલી. તો ભગવાને આ શરીર આપણને આપ્યું છે દદીજી ઋષિ મુનિ કહે છે, પણ એ ભગવાન કદાચ માંગે ને તોય આપણે ન આપીએ. જીવ એટલો સ્વાર્થી છે. અને તમે મારી પાસે આવ્યા છો ને કે શરીર માંગો, ત્યારે કહે છે બ્રાહ્મણો દેવતાઓ કહે છે, હે બ્રહ્મણ, તમારા જેવા ઉદાર અને પ્રાણીઓ પર દયા કરનારા મહાપુરુષો કે જેમના કર્મોની મોટા મોટા યશસ્વીઓ અને મહાનુભાવો પણ પ્રશંસા કરે છે, તેઓ પ્રાણીઓની ભલાઈ માટે કઈ વસ્તુ ન્યોછાવર નથી કરી શકતા? અર્થાત બધી વસ્તુ ન્યોછાવર કરી શકે છે. જે મહાન હોય ને એ બધું આપી શકે છે, જેમ સતીને આપી દીધી હતી તોરલને, મહાન હતા ને, તો એવી રીતે અહીંયા પણ એમના ગુણગાન ગાય છે કે જે મહાન સાધુ સંત હોય ને એમની પાસે કોઈ જાય ને એ ખાલી હાથે ક્યારે આવતો નથી. આ સંતોનું હૃદય આવું હોય છે, કારણ કે ભગવાન અને ભક્ત એમના જે વાલા વૈષ્ણવની પાસે જે જાય છે ને એ ક્યારે ખાલી હાથે, એ કાંઈક ને કાંઈક લઈને જ જશે, એના હૃદયમાં ભક્તિ લઈને જશે. સંતોનું હૃદય આવું હોય. પંઢરપુરની અંદર એક સંત, એમનું નિયમ જ હતો કે રોજ હું ઠાકુરજીના દર્શન કરવા જાઉં તો ચંદ્રભાગા નદીમાં સ્નાન કરીને જ જાઉં. તો રોજનું આવો એમનો નિયમ હતો, રોજ સવારમાં સ્નાન કરે ચંદ્રભાગા નદીમાં અને તરત દર્શન કરવા જાય પવિત્ર અવસ્થામાં. સ્નાન કરતા હતા કરતા હતા અને સૂર્ય દેવતા પ્રગટ થયા, તો ચંદ્રભાગાનું જે જળ હતું એ લઈ અને સૂર્ય દેવતાને તર્પણ કરતા હતા. અને અચાનક એમને જોયું કે એક વીછું પાણીમાં તરી રહ્યો હતો અને જીવનના શ્વાસ ગણી રહ્યો હતો. વીછું એ ડૂબી જાય ને તો મરી જાય એમ. તો ઓલા મહાત્માજી હાથમાં લઈ લીધો વીછું પાણી સાથે અને કિનારા પર મૂકવા જાય છે. અને તમને બધાને ખબર છે કે એનો સ્વભાવ શું છે, કરડવાનો છે ને. એ વીછુએ જોરથી ડંખ માર્યો ને હાથ ધ્રુજી ગયા ને તરત નીચે પડી ગયો. તોય ઓલા સંત મહાત્મા ફરીથી હાથમાં લીધો અને એને કિનાર પર છોડવા જાય છે. થોડો થોડો કરીને છેક પહોંચવાની કોશિશ કરી, પણ રસ્તામાં બધા જાતા હતા કામ ધંધા વાળા બધા. ઈ કે આ સટકી ગયું છે આ મહાત્માજીનું, પાગલ થઈ ગયા છે. મહાત્માજી તમને ખબર પડે છે કે નથી પડતી, આ તમને ત્રણ ત્રણ ચાર ચાર વાર ડંખ માર્યો તો તમે છોડતા નથી એને. એનો સ્વભાવ છે કરડવાનો. એનો સ્વભાવ શું છે? ત્યારે સંત પોતાના મોઢેથી બોલે છે, એને તો કિનારા પર મૂકી દીધો અને પછી કહે છે કે એનો સ્વભાવ છે કરડવાનો. એક સાધારણ એક જાનવર એનો સ્વભાવ છોડતો નથી કરડવાનો, તો હું તો સંત છું, મારો સ્વભાવ બચાવવાનો છે, હું કેવી રીતે ભૂલું મારો સ્વભાવ. એ એક નાનકડો જંતુ છે, એનો સ્વભાવ શું છે કરડવાનો, તો હું તો એક સંત મહાત્મા છું, મારો સ્વભાવ શું છે જન્મજાત લોકોને બચાવવાનો, જેટલા લોકો ભવસાગરમાં તરી રહ્યા છે એમને કિનારા પર મૂકવાનો, તો હું મારો સ્વભાવ કેવી રીતે ભૂલું. તો સંતોનો સ્વભાવ આવો હોય છે, તારવાનો સ્વભાવ હોય. આ કથા નાની છે અને આ સત્ય ઘટના છે, પણ આ કથાની અંદરથી આપણને જાણવા કેટલું મળે છે. તો દેવતાઓ કહે છે, જ્યારે આવું કીધું તો બીજી વાત કરે છે. દેવતાઓ કહે છે કે હે ભગવાન, એમાં સંદેહ નથી કે માગનારાઓ લોકો સ્વાર્થી હોય છે. માગનારા કોણ હોય છે? સ્વાર્થી હોય, હંમેશા જે માગે ને એ સ્વાર્થી. આગળ કે છે, તેમનામાં આપનારારી મુશ્કેલીનો વિચાર કરવાની બુદ્ધિ હોતી નથી કે સામેવાળો આપશે કે નહીં આપે કે શું હશે, પણ એ માંગી જ લે સ્વાર્થી વ્યક્તિ. જો તેમનામાં આટલી જ સમજ હોય તો તેઓ માગે જ શા માટે, એટલી સમજ હોય શું કામ માગે. પણ આગળ કે છે, એ જ પ્રમાણે આપનારામાં પણ માગનારાની વિપત્તિ જાણતો નથી કે જે માંગે છે એનામાં કઈક મુશ્કેલીમાં હશે ત્યારે જ માગવા આવ્યા હશે ને. તો કઈ રીતે સાધુઓને મનાવે છે જુઓ દેવતાઓ. આપણે વાંચીએ અને સાંભળીએ ત્યારે આપણને ખબર પડે કે આપણા ઘરે કે આપણી પાસે કોઈક માંગવા આવે છે તેનું કારણ શું હશે. અને દેવાવાળાને પણ એવી બુદ્ધિ હોવી જોઈએ. તો અહીંયા કહે છે કે જે માંગે છે એને બુદ્ધિ નથી કે હું શું માગું છું, પણ જે આપનારો છે એને તો ખબર પડી જોઈએ કે આની પાસે શું મુશ્કેલી હશે, કઈક પ્રોબ્લેમ હશે ત્યારે જ આવ્યા હશે ને. એટલા માટે કહે છે કે તેથી તમે અમારી વિપત્તિને સમજીને અમારી યાચનાને પૂરી કરો. અમે અત્યારે વિપત્તિમાં છીએ, 33 કરોડ દેવતાઓ બધા રોડ ઉપર આવી ગયા છે અને બધા અસુરો સ્વર્ગના રાજા થઈ ગયા છે, અને વિત્રાસુર એટલો મોટો રાક્ષસ એના પ્રહારથી બચીને અમે તમારી પાસે આવ્યા છીએ. તોય ના પાડે ત્યારે ઇન્દ્ર દેવતા અને બધા લોકો કે અમને તો ભગવાને કીધું છે કે તમે આપશો, ના પાડે ને તો કે મારું નામ લેજો એટલે આપ દેશે. આપણે નથી કહેતા કે કામ ના થાય તો મારું નામ આપ દેજો, મારું કાર્ડ લઈ જાઓ, એમ કહે છે ને. અને તોય ના માને તો મને ફોન કરાવજો, રિંગ મરાવજો, તમારું કામ થઈ જશે. રાશન કાર્ડ માં નામ લખાવવું હોય, છોકરાનું એડમિશન કરાવવું હોય, કઈ પણ કામ હોય નથી કહેતા. તો એ ભગવાન પણ કે છે કે ના માને તો મારું નામ આપી દેજો, કે ભગવાને કીધું છે. તો ઇન્દ્ર દેવતા કે આ વાત ભગવાને કીધી છે. ભગવાને કીધું કે દધીચી ઋષિને શરીર પ્રત્યે કોઈ પ્રેમ નથી, અને તરત જ દધીચી ઋષિ મુનિ કહેવા માંડ્યા. શ્રી ઋષિર ઉવાચ, હે દેવો, મેં તમારા બધાના મુખેથી ધર્મની વાત સાંભળવા માટે જ આ યાચના કરી, કે તમારામાં કેટલો ધર્મ છે જાણવા માટે, સત્સંગ સાંભળવા માટે મેં બધું કર્યું છે. અને કે છે કે બસ હવે આ લો, હું પોતાના પ્રિય શરીરનો તમારા બધાના ભલા માટે અત્યારે ત્યાગ કરું છું. અને દધીચી ઋષિ મુનિ કહે છે કે આ શરીર બધાને બહુ પ્રિય છે, શરીર બહુ અમૂલ્ય છે, પણ એને સારી જગ્યાએ ઉપયોગ કરવો એ સૌથી મોટી બુદ્ધિમાની છે, અનમોલ વસ્તુ છે. તમારે કદાચ દાગીના વેચવા હોય, જ્વેલર્સની દુકાન હોય, તો પછી અહીંયા કચરા પેટી સામે બાકડો મૂકીને વેચો, લો ભાઈ દાગીના આવો, કે શું ભાવ મળ્યા, કે 30,000 તોલા. પણ કોઈ લે, કોઈ આવે જ નહીં. આ તો કે ઠગાવાના ઠગ ધંધા છે. કચરા પેટીને સામે કોઈક બાકડો લઈને બેઠો હોય, કોઈ વેચાય, આખું જીવન બેસી જાય તોય કોઈ લે નહીં. એવી જ રીતે અનમોલ શરીરથી આપણે એકદમ નિમ્ન પ્રકારના કાર્ય કરી રહ્યા છીએ બધા લોકો. જે જાનવર કરે છે ને એવા કાર્ય મનુષ્યના દેહમાં આપણે કરીએ છીએ, અનમોલ વસ્તુ. પણ આ અનમોલ વસ્તુથી અનમોલ વસ્તુને પ્રાપ્ત કરાય, પણ આપણે નાની નાની વસ્તુઓને પ્રાપ્ત કરીએ છીએ. જેમ ગઈકાલે પણ મેં તમને કીધું હતું કે જ્વેલર્સની દુકાન હોય પણ અંદર કબાડું જ ભર્યું હોય ખાલી, તો એ જ્વેલર્સની દુકાનની શું વેલ્યુ રહે? એ શોરૂમ કે 5 કરોડનો શોરૂમ છે, પણ અંદર શું મળે છે? બધું કબાડું મળે છે, જૂના જૂના ફર્નિચરો ને રદ્દી પેપર ને બધું. એવી રીતે આ જગતમાં આવીને ભગવાને આપણને મનુષ્યનો દેહ આપ્યો, અને આ મનુષ્ય દેહથી આપણે બધું કબાડું ભેગું કર્યું છે, ગંદકી અંદર ભેગી કરી છે. વાસ્તવિકમાં આ શરીર બહુ અમૂલ્ય છે, પણ આપણને એની કદર નથી. કદાચ હું તમને એમ કહી દઉં કે તમારો ડાબો હાથ છે એને કાપી નાખો, તમને 10 કરોડ રૂપિયા આપું, બોલો કોઈ તૈયાર છે? જમણો હાથ ને ડાબો બે કાપી નાખો, 20 કરોડ રૂપિયા મળશે, કોઈ છે તૈયાર? એનો અર્થ શું થયો? કે આ 20 કરોડ કરતા અમૂલ્ય શરીર છે, પણ આપણે એની કદર નથી. આ 20 કરોડ કરતા અમૂલ્ય છે. ડોકું કાપી નાખો, તમારું ડોકું કપાઈ નાખો, 50 કરોડ રૂપિયા મળશે. અને મળે છે, નથી મળતા? તમે વીમો ભરાવો, કદાચ મોટો વીમો કરાવો, અને 50 કરોડનો વીમો કરાવો તમારા નામે, અને ડોકું કાપી નાખો, તમને 50 કરોડ મળશે. કોઈની તાકાત છે? બોલો. ખાલી એક શરીરમાં આપણે 2 કિડની છે, એક કિડની કાઢીને વેચી નાખો, એના 5-10 કરોડ રૂપિયા આવશે એક કિડનીના. પણ આ શરીરને આપણે ગંદી જગ્યાએ વાપરી રહ્યા છે. ગંદી એટલે કે જેમાં આપણી અધોગતિ થાય છે એ શરીર, એ જગ્યાએ આપણે વાપરી રહ્યા છે. 24 કલાકમાં આપણે તમે જુઓ કે શરીરના જે નશ્વર છે એના માટે જ આપણે કાર્ય કરી રહ્યા છે. અને આપણને એ વસ્તુ ગમે છે, વાલી બહુ છે, પણ ભગવદ કાર્ય જેમાં આત્માનું કલ્યાણ થાય, આમાં કોઈ ખર્ચો નથી, કાંઈ વસ્તુ નથી, આવીને માત્ર ભગવાનની કથા શ્રવણ કરવાની છે. કેટલું સુંદર વાતાવરણ, સાત્વિક વાતાવરણ. અને આવા વાતાવરણમાં જ્યારે આપણી શુદ્ધ ભક્તના મોઢેથી જ્યારે આપણને કથા મળે છે વગર સ્વાર્થે, તો એ કથા જ્યારે આપણા હૃદયમાં જશે ને, નિશ્ચિત પરિવર્તન કરશે આપણું હૃદય, એમાં કોઈ સંશય નથી. આ અનમોલ દેહ આપણને મળ્યો છે, પણ એની આપણને કદર નથી. આપણા જીવનમાંથી આપણે કેટલા વર્ષો વેડફીને કે પણ આપણે કર્યું છે શું, ભલે કદાચ ન ગમતું હોય, પણ તોય આવીને કથામાં જઈને બેસવું જોઈએ. ન ગમતું હોય તોય બેસવું જોઈએ, કારણ કે જીવના આપણા શરીરમાં રજોગુણ અને તમોગુણ ભરેલો છે, અને આપણને સત્વગુણ શુદ્ધ ભગવાનની વસ્તુને ગ્રહણ કરવાની છે એટલે રજોગુણ ને તમોગુણ છે ને એ ગ્રહણ કરવા નહીં દે. પણ આવીને કદાચ અંદર બેસી જશું અને કથા શ્રવણ કરતા રહીશું ને તો ઓટોમેટિક આપણા શરીરમાંથી જે રજોગુણ ને તમોગુણ છે ને જતું રહેશે અને આપણી ઈચ્છા ઓટોમેટિક થશે કે ના મારે હવે 4 વાગ્યા છે તો કથામાં જઈને બેસવું છે. પણ નવા નવા વ્યક્તિને એ હરિકથામાં જલ્દી રસ નહીં આવે. પણ જે રસિક ભક્તો છે ને, જે રસિયો, રસિયો કહેવાય ને, રસિયો એટલે જેમ ચાનો રસિયો હોય, એને ચા વગર ચાલે ને, સવારમાં 5 વાગે 6 વાગે ઉઠે ને એ નાઈ ધોઈને ચૂલા ઉપર સૌથી પહેલું ચાનું તપેલું હશે, પછી ફ્રીજમાંથી દૂધ કાઢીને પછી દૂધ મૂકશે, પણ સૌથી પહેલું જીવનમાં મારા અંગ અંગનો જે મહત્વપૂર્ણ પાર્ટ છે ને એ ચા, એના વગર મને નહીં ચાલે. કદાચ જમવાનું કદાચ મને નહીં મળે ને તો ચાલશે. એવી જ રીતે આ મનુષ્ય દેહ કથા વગર જ્યારે નહીં રહે ને તો સમજી લેવું જોઈએ કે એને હૃદયની અંદર ભગવાન આવી ગયા છે, શુદ્ધ સત્વગુણમાં એ જીવાતમાં આવી ગયો છે. અને નવો નવો જ્યારે ભક્તિમાં કોઈ પણ આવે તો નવો નવો ઉત્સાહ હોય ને પછી ધીરે ધીરે બહુ ઓછો થઈ જાય, આ પણ જોવા મળે છે. અને આ એક રોગ છે પાછો, આપણને જે રોગ લાગ્યો છે એ બહુ રોગ છે અને એને મટાડવા માટે આ જ દવા છે, બીજો કોઈ દવા નથી. કે લાવો મેડિકલમાં જઈ કે દવાખાને જઈને એક ઇન્જેક્શન મરાવશું એટલે ભક્તિ આવી જશે. કોઈ ડોક્ટર સાહેબ રાખ્યા છે ઇન્જેક્શન કે મારે ભક્તિ જોવે છે, બધા પેશન્ટો બેઠા હોય કે હલાવ લાવ રૂ લગાવીને પછી એક ઇન્જેક્શન આપે, લો આ કયું છે, કઈ દવા છે, કે ભક્તિ ઉપર લખ્યું છે, લાવ તમને આપી દો, ના ના મોટું આપો ઇન્જેક્શન. ડોક્ટર સાહેબ એક બાટલો ચડાવો ને, કયો, કે ભક્તિનો. તો ડોક્ટર સાહેબ બાટલો ચડાવે મોટો, ભક્તિનો બાટલો, એવું નથી. કોઈ દુકાનમાં મળતી હોય ભક્તિ મહારાણી તો મને કહેજો કે ભાઈ 50 રૂપિયા કિલો 100 રૂપિયા કિલો. ના આ તો બધું મળે છે, બધું આ જગતમાં બધું મળી રહ્યું છે, પણ આ ભક્તિ એ નથી મળતી. એના માટે સત્સંગ બહુ જરૂરી છે, હરિકથા ભાગવત કથા ભક્તોની સંગતિ બહુ જરૂરી છે અને આ અમૂલ્ય છે. ઘણા લોકો અઠવાડિયું કરી ત્યાં આગળ હવે છેલ્લો દિવસ છે અને એને રોજ પોષણ આપવા વાળું કોઈ નથી. 7 દિવસ કથા કરીને ઓલો પુરાણી તો જતો રહ્યો અને ઓલા હો હો ના ઘરે, અને જેટલું સાંભળ્યું છે કોણ યાદ રાખે છે મને કયો. પણ રોજ જેને હરિકથા મળતી હોય, હરિપ્રસાદ મળતો હોય, ભક્તોની સંગતિ મળતી હોય, એને શુદ્ધ થવું જ પડે, એને શુદ્ધ થવું જ પડે. એ ખાલી એનું કામ શું છે કે એને આવીને કથામાં માત્ર બેસવાનું છે અને એક દિવસ એવો આવશે ને કે એ ઓટોમેટિક શુદ્ધ થઈ જશે, નહીં ગમે ને તો એ બેસશે ને તો એ ઓટોમેટિક શુદ્ધ થઈ જશે. જેવી રીતે કોકને પીળિયાનો રોગ થયો હોય ને, પીળિયો તમે બધા જાણતા હશો, તો એમને શું કહેવામાં આવે કે તમે શેરડી ચાવો, શેરડી ચૂસો, અને એ શેરડી ચૂસે ને એટલે એને કેવી લાગે, તુરું લાગે, કડવું લાગે, કે ના ના મારે શેરડી, તમે બીજું જે આપશો એ ચાલશે પણ શેરડી નહીં. પણ આ શેરડી જ એનો ઈલાજ છે. ડોક્ટર સાહેબ શું કે જેમ બને એમ વધારે એની શેરડીનો રસ અને શેરડી ચૂસાવો, અને જેવું એ શેરડી ચૂસવા જાય એટલે કડવું લાગે, તુરું લાગે. પણ આ શેરડી જેમ જેમ એ ચૂસશે ને અને જેમ જેમ એનો રસ અંદર જશે ને, એમ એ શેરડી દિવસે દિવસે એને મીઠી લાગતી લાગશે. એવી જ રીતે દરેક જીવાતમાં પાપ કર્મમાં જ લાગેલો છે કરોડો જન્મોથી. આના પહેલા જેટલા શરીર મળ્યા છે ને એ શરીરમાં સારા કામ કર્યા, કોઈ પણ સારું કાર્ય કર્યું નથી, સૌથી વધારે ટકાવારી ખરાબ કાર્યમાં છે. અને એનું રિઝલ્ટ તમે આ જીવનમાં પણ જોઈ શકો છો કે આ જીવનમાં પણ ટકાવારી જુઓ એટલે ગયા જન્મમાં પણ એ જ કર્યું હશે ને. શાકભાજી વાળો રોજ કેમ આટલી જ શાકભાજી લાવે છે માપની, કારણ કે એને ખબર છે કે રોજની આટલી શાકભાજી ખપે છે એટલે એ પ્રમાણે એ લાવે છે. આપણે કેમ રોજની માપનો પ્રસાદ લાવીએ? કે આપણને ખબર છે કે આટલા ભક્તો આવશે ને આટલો પ્રસાદ ખપશે, અંદાજ છે ને કે કાલે આટલા આવ્યા તો આજે. એવી જ રીતે ગયા જન્મમાં અત્યારે જેવું આપણને શરીર મળ્યું છે, જેવા કુળમાં જન્મ મળ્યો છે, ગયા જન્મમાં પણ એ જ સ્થિતિ હતી આપણી. સમજો છો ને વાતમાં? અત્યારે જે કુળ, જે શરીર, જે પરિવાર, જે સુંદરતા, જે પણ બુદ્ધિ મળી છે, ગયા જન્મમાં એવી જ વસ્તુ હતી અને ડાયરેક્ટ આ જન્મમાં એવી વસ્તુ મળી છે. એટલે જીવાત્માને આને આ જીવનમાં પ્રગતિના માર્ગે જવું જોઈએ, અધોગતિના માર્ગે ક્યારે ન જવું જોઈએ. એટલે સારા માર્ગે જવાનો પ્રયાસ કરવો જોઈએ. તો શરીર બહુ પ્રિય છે, પણ દધીજી ઋષિ મુનિ કહે છે કે મનુષ્ય કોઈ પણ પ્રાણીના દુઃખમાં દુઃખ અને સુખમાં સુખ અનુભવ કરવો જોઈએ. દધીજી ઋષિને જ્યારે આ છેલ્લો ઉપદેશ આપે છે અને પછી પોતાના પ્રાણ ત્યાગ કરે છે, કે છે દધીચી ઋષિ 33 કરોડ દેવતાઓને કહે છે કે કોઈ પણ મનુષ્ય પ્રાણીના દુઃખમાં અને સુખમાં, દુઃખમાં દુઃખ અને સુખમાં સુખનો અનુભવ કરવો જોઈએ. એનો જે જીવાત્માનું જે દુઃખ છે એને દુઃખમાં ભાગ લેવો જોઈએ, અને કોઈને જે સુખ હોય તો એને સુખમાં પણ ભાગ લેવો જોઈએ. એવું નથી કે સુખમાં ભાગ લે અને પછી દુઃખમાં ન લે, એવા પણ આ જગતમાં જોવા મળે છે. અને આ રીતે દધીચી ઋષિ મુનિએ પોતાના દેહનો, પ્રાણનો ત્યાગ કર્યો. તો ભગવાને દધીચી ઋષિ મુનિ પાસે શા માટે મોકલ્યા છે કે એમનું જ હાડકું લેતા હો? કારણ શું હતું? કારણ કે ભગવાન કહે છે કે દધીચી ઋષિ મુનિ મનથી, હૃદયથી અને મારું નામ નિરંતર જપવાથી આ જે શરીરને દિવ્ય બનાવી દીધું છે, અને એના વજ્રથી તમે વિત્રાસુરનો વધ કરશો ને તો વિત્રાસુર મરી જશે. કારણ કે આ શરીરથી તમે જેટલું નામ જપ કરશો, જેટલી તપસ્યા કરશો, જેટલા ઉપવાસ કરશો, એટલું આ શરીર દિવસે ને દિવસે એનો તેજ અને એનો પ્રભાવ વધશે. આપણે, તમે જુઓ કે આપણે કોઈ બીને આપણે સારો ઉપદેશ આપવો હોય તો કોઈ ગ્રહણ કરે છે? ઘણા લોકો નથી કહેતા કે હું ઘરમાં બધાને બહુ સમજાવું છું પણ કોઈ માનતું જ નથી, પણ આપણામાં એ પ્રભાવ નથી. પણ મોટા મોટા સંતો ને મહાત્માઓ ખાલી એક વખત બોલે ને સામેવાળો સ્વીકાર કરી લે. કારણ શું છે? કે સામેવાળાની અંદર ભક્તિનો પ્રભાવ છે. એટલે લોકોનું જીવન કેમ પરિવર્તન થાય છે? કારણ કે એના હૃદયની અંદર 24 કલાક ભગવાનનું નામ ગૂંજતું હોય, એના હૃદયમાં 24 કલાક ભગવાનની કથાઓ ગૂંજતી હોય, અને ઈ એનો વાણીનો જે પ્રભાવ, જે વાઇબ્રેશન હોય ને, ઈ જ્યારે બોલે ને એટલે સામેવાળાનું હૃદય ઓટોમેટિક પરિવર્તન થાય. જેમ નરેન્દ્ર મોદી બોલે કે આવતીકાલે ગુજરાત બંધ છે કે આખું ભારત બંધ છે, તો એની વાણીનો પ્રભાવ છે. પણ આપણે માઇક લઈને બોલીએ, કે શક્તિનગર સોસાયટી આવતીકાલે બંધ છે, તો એ આવતીકાલે સવારમાં બધી દુકાન અને બધું ખોલું જશે, અને આપણે કે મારું કેમ કોઈ માનતું નથી? પણ આપણી પોઝિશન, ઈ પોસ્ટ ને ઈ પ્રભાવ નથી. અને ઈ પ્રભાવને જો ઘરમાં અને બધી જગ્યાએ લાવવો હોય ને તો સૌથી પહેલા આપણા હૃદયને ચેન્જ કરવું જોઈએ. અને ઈ ચેન્જ ક્યારે થશે? જ્યારે ઈ ભગવાનની કથા અને ભગવાનનું નામ ગ્રહણ કરશે. અત્યારે આપણું કોઈ માનતું નથી ને, ભગવાનનું નામ જપ કરવા માંડો, થોડાક ટાઈમમાં તમે જુઓ તમારું હૃદય પરિવર્તન થઈ જશે, શુદ્ધ થશે. અને એ ભાવથી તમે ઘરમાં પણ તમારા દીકરા, દીકરીઓ, પત્ની, પતિ, છોકરા, વહુઓ એને તમે કહેશો ને, ઓટોમેટિક સ્વીકાર કરશે. કારણ કે એ વાણી છે ને એ ભક્તિની વાણી છે. અત્યારે જે વાણી છે ને એ અહંકારની વાણી છે. અત્યારે જે આપણે બોલીએ છીએ ને એ અહંકારની વાણીથી બોલીએ છીએ, એટલે આપણું કોઈ સાંભળતું નથી. પણ જ્યારે ભક્તિની વાણી જ્યારે આવશે ને, એટલે હૃદયની અંદર સૌથી પહેલો ગુણ, પહેલું ફળ કયું આવશે ખબર છે? એ નમ્રતાનું ફળ આવશે. અને એ વાણીથી, ભક્તિથી જ્યારે તમે કોકને કહેશો ને, એ નિશ્ચિત તમારો ગુલામ થઈ જશે. એટલા માટે સૌથી પહેલા ભગવાન નામ અને ભગવાનની કથા, બીજું બધું છૂટે કે ન છૂટે પણ જીવનમાં આ વસ્તુને સ્વીકાર પહેલી કરો. ભગવાનની કથા. શ્રી સુખદેવ ગોસ્વામી કહે છે કે હે પરીક્ષિત, અથર્વ ઋષિ મુનિના પુત્ર દધીચી ઋષિ મુનિએ સૌથી પહેલા તેમની ઇન્દ્રિયો, પ્રાણ, મન અને બુદ્ધિને સંયમ કર્યા. સંયમ તો હતા જ, પણ સંયમ કર્યા. કારણ કે જ્યાં સુધી આપણી ઇન્દ્રિયો આપણા વશમાં નથી, આપણા પ્રાણ આપણા વશમાં નથી, આપણું મન અને આપણી બુદ્ધિ વશમાં નથી, કંટ્રોલમાં નથી, એ જીવાત્મા ક્યારે ભગવાનના ધામમાં નહીં જાય, નહીં જઈ શકે. અને એના જ લીધે આપણે બધા અહીંયા ફસાયેલા છીએ. આપણું ન જીતેલું મન, કંટ્રોલમાં મન નથી, વારે વારે ભટકે છે, અહીંયા જાય ત્યાં જાય. એટલે કહે છે કે ઇન્દ્રિયો, પ્રાણ, મન, બુદ્ધિ અને આપણી દ્રષ્ટિ, આ દ્રષ્ટિ પણ વારે વારે ભટકે, ક્યારેક આમ જાય, ક્યારેક આમ જાય, ઓલું ખાવું છે, આ પહેરવું છે. તો આ બધી શરીરની ઇન્દ્રિયો, પ્રાણ, બુદ્ધિ અને મન આ બધું વશમાં નથી. પણ દધીચી ઋષિ મુનિએ સૌથી પહેલા એને કંટ્રોલમાં લાવી દીધું, મન વશમાં કરી લીધું. અને એ મન અને બુદ્ધિ અને પ્રાણ ને ઇન્દ્રિયોને શેમાં લગાડ્યું? ભગવાનની લીલાઓમાં પ્રવિષ્ટ કરી દીધું. ભગવાન જે વ્રજની અંદર જે લીલાઓ કરે છે એ લીલાઓમાં પ્રવિષ્ટ કરી દીધું, ધ્યાનમાં બેઠા અને તરત જ પ્રાણ એમના નીકળી ગયા, ખબર ન પડી. જેમ આપણે ટીવી જોતા હોય, દૂધ ઉભરાઈ ગયું, આપણને ખબર ન પડે, એના જેવું દધીચી ઋષિ મુનિના પ્રાણ નીકળી ગયા અને એ પ્રાણ ભગવાનના ધામમાં જતા રહ્યા અને અહીંયા શરીર ખોળિયું પડી ગયું તરત જ. કોઈ આપે, પણ દધીચી ઋષિ મુનિએ આપ્યું. દધીચી ઋષિ મુનિ કહે છે કે મારા હાડકાથી, મારા શરીરના હાડકાથી દેવતાઓનું રક્ષણ થતું હોય તો આ શરીરને કુરબાન કરી દઉં, બીજાના કામમાં આવે તો. પ્રાણ ત્યાગ કરી દીધા અને નિત્ય લીલામાં પ્રવિષ્ટ થઈ ગયા. કે છે ને, જય ઓમ નિત્ય લીલા પ્રવિષ્ટ. નિત્ય લીલા એટલે કે ભગવાનની નિત્ય લીલામાં જઈને પ્રવિષ્ટ થઈ ગયા ભગવાનના ધામમાં. તો દધીચી ઋષિ તો ભગવાનના ધામમાં પ્રવિષ્ટ થઈ ગયા. પણ ઘણા લોકો તો શું માંગે છે ભગવાનની પાસે? કદાચ ભગવાન પ્રસન્ન થઈ જાય તો ભગવાનની પાસે સંસારના સુખ માંગે, એનાથી ચડિયાતો હોય ને તો ભગવાનની પાસે મુક્તિ માંગે કે ભગવાન મને મુક્ત કરી દો આ જગતમાંથી, મારે તો મુક્તિ જોવે છે. પણ જે ભક્તિનો જે ગ્રંથ છે, જેનું નામ છે, આપણે જે ચોપડીઓ છે ને, એની અંદર ભક્તિ રસામૃત સિંધુ ગ્રંથ છે. એ ગ્રંથને તમે જ્યાં વાંચશો ને તો ઓટોમેટિક બધી ખબર પડી છે કે ભક્તિ શું છે. એ રસ આપણે ચાખ્યો જ નથી. એ ભક્તિ રસામૃત સિંધુ એટલે એનો સાગર છે, એની અંદર બધું લખેલું છે. એ ગ્રંથ લેવો જોઈએ ને, વાંચવો જોઈએ જેને રુચિ હોય એને, અને ન હોય તો એ વાંચવો જોઈએ. મને વાંચવામાં ને લખવામાં એટલી આળસ કે હદ થઈ ગઈ, બહુ આળસ. એની હું તમને નાનકડી કથા કહું. બે આળસુઓ ઝાડના નીચે સૂતેલા હતા, જાંબુનું ઝાડ હતું અને નીચે સૂતેલા હતા. તો બંને વાળસુઓ એટલા સૂતેલા, એક ભાઈ રોજ આવે અને આટા ફેરા મારે, પૂછે બે તમે કેટલા દિવસથી સૂતેલા છો? એ કે જાંબુ ખાવું છે એટલે સૂતા છીએ. મોઢું ખોલીને કે જેવું જાંબુ પડે એવું ખાઈ લે. એક જાંબુ ખાવા માટે લોકો 3-4 દિવસથી સૂતેલા. તો બાજુવાળાને કે તમે કેમ સૂતા છો? કે હું એ જાંબુ ખાવું છે એટલે હું એ સૂતો છું. પણ કે આટલી આળસ, કે મારા કરતા તો મારો બાજુવાળો બહુ આળસુ છે. કે કેમ? કે કાલે મને કૂતરું ગાલ ચાટતું હતું પણ બોલો એને હડ ન કરી. બોલો એટલે એની ભાન નથી કે આપણે, મારો નાનો ભાઈ છે, દોસ્તાર છે, લાવને હડ કરી દઉં, એ મારા કરતા આળસુ છે. એટલે આ આળસુની હું તમને સીમા કહી દીધી કે કેટલી આળસુ છે. 4 દિવસથી સૂતેલા, એ ચડી ન લઈ શકે, પણ એ કે મોઢામાં આવે અને હું ખાઉં. પણ ઓલો બાજુવાળા તો ગાલને, શરીરને કૂતરું ચાટતું હતું, પેલો કે બાજુવાળાએ હડ ન કરી. આટલા આળસુ, આ આળસુઓની સીમા. તો એટલી સીમા અમારે પણ હતી કે લખવું અને વાંચવું, એટલે કે જેમ ઓલી કડવી દવા પીવી હોય ને, એટલું. ભણવું અને એ તો ગમતું જ નહીં, પણ અત્યારે 24 કલાક ભણવામાં, વાંચવામાં, લખવામાં એમાં જ પડ્યા છીએ બોલો. એટલે જેને રસ હોય ને એ બધું ઓટોમેટિક વાંચવા લાગે, લખવા માટે બધું કરે, ભક્તિ માટે જે કરવું એ કરવા તૈયાર છે. રસ જેને લાગે ને એને બધું કરે, જેને રસ જ માથે ન પડ્યું હોય ને એને કઈ નહીં, પણ માથે પડ્યું હોય ને એને બધું ટેન્શન હોય. જેમ આપણે દીકરાઓ જન્મ થયો હોય તો માતા ને પિતા નથી, સવારમાં 6 વાગે ઉઠીને કામે જતા રહેતા, લગ્ન પહેલા કોઈ જાય, લગ્ન પહેલા તો 10 વાગે સુધી પથારીમાં મમ્મી ને પપ્પા ઉઠાડે, પણ લગ્ન પછી તમે જુઓ કદાચ ઘર એવું નબળું મળી જાય તો લોકો નથી જતા. મુંબઈમાં 2-2, 3-3 હજાર ની નોકરી કરવા માટે 1.5 કલાક નો સફર કરે, 1.5 કલાક આવવાનું જવાનું, એટલે 3 કલાક ખાલી ટ્રેનમાં આવવા જવાનું, લોકલ ટ્રેનોમાં 3 કલાક તો ખાલી આવવા જવાનું, અને પગાર કેટલો મળે કે 3000 રૂપિયા, તો એ લોકો જાય છે. કેમ ગહેડા કરે છે? કારણ કે ઘર દુખી, પતિ દારૂ પીતો હોય, મરાઠીઓ જેમ બધા હોય, બધા આવી દિશા, તો માથે પડે એને બધું ટેન્શન હોય. એવી રીતે ભક્તિ જેને મળી છે તો એની પણ એવી ઈચ્છા હોય કે બીજા બધાને આવી ભક્તિ મળે, એટલે રાત દિવસ લોકો મહેનત કરે છે કે આવી ભક્તિ બધાના હૃદયમાં મળે. તો સાધુઓનું હૃદય આવું હોય તો ભક્તિ રસામૃત સિંધુ ગ્રંથની અંદર લખ્યું છે, રૂપ ગોસ્વામી લખે છે કે ભુક્તિ મુક્તિ સ્પ્રિહા યાવદ પિશાચી રીધિ વર્તતે તાવદ ભક્તિ સુખમ સ્યાત કથમ અપ્યુદયો ભવેત. આ ભુક્તિ અને મુક્તિ શું છે? ભગવાન કોઈ કદાચ પ્રગટ થઈ જાય તો ભગવાનની પાસે લોકો શું માગે છે? કે મને આ સંસારનું બધું ભોગ ને ઐશ્વર્ય મળે ભગવાન. અને અમુક લોકો જે ચડિયાતા હોય એ શું માગે? ભગવાન મને મુક્ત કરી દો, હું આ જગતમાંથી બહુ દુઃખી થઈ ગયો છું. પણ આ ભુક્તિ અને મુક્તિ કેવું છે? તો કે છે ડાકણ જેવું છે. ડાકણ વળગી હોય તમને ખબર છે? આ ભક્તિનો એકદમ ટોપ લેવલનો આજે શ્લોક હું તમારી સામે પ્રસ્તુત કરું છું કે ભક્તિનો સ્તર શું છે અને મુક્તિનો સ્તર શું છે. ભગવાનનો ભક્ત જ્યારે ભક્તિ માર્ગમાં, ભગવાનની નિષ્કામ ભાવની ભક્તિમાં જ્યારે આગળ વધે ને તો મુક્તિ 5 પ્રકારની મુક્તિ છે. સાયુજ્ય, સારૂપ્ય, સાષ્ટી, સામીપ્ય અને ભગવાનમાં લીન થઈ જવું, 5 પ્રકારની મુક્તિ છે. તો ભક્તિ કોઈ ચાલુ કરે છે ને તો 5 પ્રકારની મુક્તિઓ હાથ જોડીને કહે છે, ભક્તના ચરણોમાં પડીને કે તમે અમને સ્વીકાર કરી લ્યો, તો ભક્ત એને લાત મારી દે છે કે અમને તમારી જરૂર નથી, અમારે તો ભગવાનની સેવા કરવી છે. વ્રજની અંદર જઈને ભગવાનની સેવા કરવી છે, કારણ કે ભગવાનને માખણ ભાવે છે, મિશ્રી ભાવે છે, દૂધ દહીં બધું ભાવે છે, ભગવાનની સેવા કરવા જવું છે, ભગવાનમાં લીન નથી થવું. ભગવાનમાં લીન થઈ જાય, મુક્ત થઈ જાય, અને પછી શું થાય? ભગવાનના થોડાક દિવસો પછી ભગવાન જ્યારે શ્વાસ બહાર કાઢે તો આપણે, એટલે ભગવાનનો ભક્ત ક્યારે મુક્તિ માંગતો નથી. આ ભક્તિનું રહસ્ય જાણવું જોઈએ. આનામાં જે પણ વસ્તુ જે પણ કહેવામાં આવે છે એ વેદો પ્રમાણે કહેવામાં આવે છે. આ ભક્તિનો રસ જાણવો જોઈએ. ભક્તિનો અર્થ છે કે ભગવાનની પ્રેમપૂર્વક સેવા કરવી, આને જ ભક્તિ કહેવાય. ઊંધા લટકવો ને યોગ કરવો ને તપસ્યા કરવી ને હોમ હવન કરવા કળિયુગની અંદર સાધારણ સરળ વસ્તુ છે, જે બધા લોકો આપે છે, મોટા મોટા સંતો થઈ ગયા. ડોંગરેજી મહારાજ જે શુદ્ધ ભાગવત કરતા, ડોંગરેજી મહારાજ, રમેશભાઈ ઓઝા છે, મુરારી બાપુ છે, કેટલા મોટા ભક્તો છે, અને આ પરંપરાની અંદર કેટલા મોટા મોટા સંતો થઈ ગયા, એમને પણ શુદ્ધ ભક્તિ આપી છે. તો નિત્ય લીલામાં પ્રવિષ્ટ થઈ ગયા અને એ શરીરને જે સ્વર્ગની જે ગાય હતી એ ચાટવા માંડી, એટલે આખું શરીર માત્ર હાડકા ખાલી દેખાણા. મરેલા શરીરને ચાટે ને એટલે બધું ચામડું નીકળી ગયું અને હાડકા, તેમાંથી બધું કાઢી નાખ્યું, પાછળનો જે વાહામાં જે હાડકું હોય ને એનું વજ્ર બનાવ્યું, પાછળ વાહામાં જે હાડકું હોય, અને એને એ હાડકાને એમના જે વજ્ર બનાવ્યું, વિશ્વકર્માજી વિશ્વકર્મા પાસે લઈ ગયા, એનું વજ્ર બનાવ્યું અને વજ્ર જયારે તૈયાર થઈ ગયું ત્યારે વિત્રાસુરની પાસે યુદ્ધ કરવા જાય છે. 33 કરોડ દેવતા અને બધા વિત્રાસુરની પાસે યુદ્ધ કરવા જાય છે. તતસુરા સુરાણામ અસુરે રણ પરમ દારૂણમ ત્રેતા મુખે નર્મદાયામ ભવત પ્રથમે યુગે. શું કહે છે? 33 કરોડ દેવતા અને અસુર, આ વિત્રાસુર બધા યુદ્ધ કરવા માટે તૈયાર થઈ ગયા. અને આ યુદ્ધ ક્યારે થયું હતું? જે વૈવસ્વત મન્વંતરના મન્વંતર આ સમયે છે તેના પ્રથમ, જે વૈવસ્વત મન્વંતર આ સમયે પ્રવર્તમાન છે તેની પહેલી ચતુર્યુગીનો ત્રેતા યુગમાં આ સમયે શરૂ થયો હતો આજે યુદ્ધ. હું તમને હવે સમજાવું છું કે અત્યારે 7મો મન્વંતર ચાલે છે અને એક મન્વંતરમાં 14 મનુ બદલાય, એક મન્વંતરમાં 14 મનુ બદલાય છે. 14 નહીં, બ્રહ્માજીના 12 કલાકમાં 14 મનુ બદલાય છે, એટલે અત્યારે 7મો મનુ ચાલે છે. બ્રહ્માજીનો અત્યારે 51મો વર્ષ ચાલે છે અને પહેલો દિવસ ચાલે છે. જેમ બેસતું વર્ષ હોય ને, બીજ હોય ને, ભાઈ બીજ કહે છે, એવી રીતે બ્રહ્માજીને 51 વર્ષ પૂરા થઈ ગયા છે અને અત્યારે પહેલો દિવસ ચાલે છે અને 28મો ચતુર્યુગ ચાલે છે. 1000 ચતુર્યુગ પૂરા થાય ને એટલે બ્રહ્માજીના 12 કલાક પૂરા થાય, એટલે અત્યારે કયો ચતુર્યુગ ચાલે છે? 28મો ચતુર્યુગ. ચતુર્યુગ એટલે કલયુગ, ત્રેતા, દ્વાપર ને સતયુગ. તો કે છે આના 6ઠા મન્વંતરમાં, એટલે આના પ્રથમ એટલે આના આગળનો જે મન્વંતર વીતી ગયો ઈ મન્વંતરના ત્રેતા યુગની આ ઘટના છે. તો અરબો વર્ષ થઈ ગયા પણ એની ઘટના અત્યારે ભાગવતમાં મળે છે. તો આ રીતે દેવતાઓ ને અસુર બંનેની વચ્ચે યુદ્ધ થવા જઈ રહ્યું છે, પણ એ યુદ્ધની અંદર દેવતાઓનો ફરીથી પરાજય થાય છે. એ આગળ આવશે, એ કથા આપણે આવતીકાલે શ્રવણ કરીશું કે દેવતાઓને અને અસુરો વચ્ચે કેવી રીતે પરમ દિવસે એ દેવતા અને અસુરો વચ્ચે કેવું યુદ્ધ થયું અને અસુર જે વિત્રાસુર રાક્ષસ હતો એનું ખાલી મોઢું આકાશ અને પાતાળ એક કરી દે એટલું મોટું ખાલી એનું મોઢું જ હતું. આકાશ અને પાતાળ જેટલા એક થાય ને એટલું મોટું એનું મોઢું, એનું શરીર કેટલું મોટું હશે, એટલો મોટો વિકરાળ જેમ ભગવાને વિશ્વરૂપ બતાવ્યું હતું ને એટલો મોટો રાક્ષસ વિત્રાસુર હતો. તો એ રાક્ષસની આખી કથા આ પરમ દિવસે આપણે શ્રવણ કરીશું. હરે કૃષ્ણ હરે કૃષ્ણ.